नमः समय साराय स्वानुभूतिया चकास्ते चिस् स्वभावाय भावाय सर्वभावान्तर्चिते अज्ञानतिमिरान्धानां ज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं येनं तस्मै श्रीगुरवे नमः। आत्मज्ञानं स्वयं ज्ञानं ज्ञानादान्यत् करोति किं प्रभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो। महावीर परमात्मा ना शासन में कुनकुन आचार्य भगवान नी आमनाई में अमृतचंद्र आचार्य भगवान नी परंपरा में भरत क्षेत्र में परम कृपाणु पूज्य गुरुदेव श्रीनो मंगलमय उपदेश जे छे ते भव्य जीनोना भवहितकारी क्षण मात्रनी अंदर में संसार समाप्त थई जाए एवी अद्भुत वाणी देनार छे। पूज्य गुरुदेव श्री जे रीते वस्तुनी व्यवस्था बतावे छे ए व्यवस्था समझता कार्य केटलू आसान छे। अत्यारना प्रवचननी अंदर में अंत में गुरुदेव श्री एम कीधु के पर ऊपर थी लक् ष हटावे छे ने स्वभाव पर लक्ष करे छे तो संवर थाय छे। पर पदार्थनी साथे कोई संबंध नहीं, फक्त एने लक्ष्य कर्यु छे। लक्ष्य कर्यु छे एटले एमां हूँपणु कर्यु छे अथवा संयोगो मने छे एवो एकत्व कर्यु छे ममत्व कर्यु छे। खरेखर एनी साथेना कोई संबंधो न होवा छता पण एने पोतानी कल्पनामां संबंधो स्थापा छे। अन्याथी हटी जाए एक द्रव्य ने बीजा द्रव्य साथे कोई संबंध नथी। नो कर्म द्रव्य कर्म ने भाव कर्म जड़भाव छे ए मने सुख दुखना कारण नथी एवा अभिप्राय थी न्याथी हटी ने चैतन्य भाव उपर आवे छे एनू लक्ष्य करे छे तो संवरनो जन्म थी जाए छे। केवानी अंदर में घणो क्रम पड़े छे कि पर साथेना एकत्व ने कारणे अध्यवसान अध्यवसान थी राग द्वेष मोहना परिणाम એનાથી કરમ એનાથી નો કરમ એનાથી શરીર એનાથી સંયોગ। પણ વાર્તા ખરેખર એટલી છે કે પરથી લક્ષ હટાવી દે અને સ્વનું લક્ષ કરે એટલે પ્રશ્ન ફક્ત અને ફક્ત એમના અભિપ્રાયનો છે। જ્યારે પરની સાથે મારે કોઈ સંબંધ જ નથી તો એની દ્રષ્ટિ કરીને એમાં એકત્વ કરીને મારે શું કરવાનું છે? જે પરિણામ ની સાથે મારે કોઈ લેવા દેવા નથી, રાગ આદિ પરિણામ હોય કે નો કર્માદિ હોય કે શરીર આદિ હોય કે શરીરના સંયોગની અંદરમાં બહારના પદાર્થો હોય, તે જળ છે અને એક તરફ ચેતન। હવે જળને ચેતનની સાથે કાંઈ પણ આદાન પ્રદાનની કોઈ વ્યવસ્થા નથી, ફક્ત અને ફક્ત ભ્રાંતિથી આ મારા છે એવું માનીને એ પરેશાન થઈ રહ્યો છે। એટલે દુઃખનું કારણ જો વિચારવામાં આવે તો એનું મારાપણું છે, એનું અહમ છે, એનું એકત્વ છે, એનું હુંપણું છે, એ સંયોગો મને છે એવી મિથ્યા માન્યતા છે। ખરેખર જે પર છે તે અનાદિ અનંત પર છે અને જે સ્વ છે તે અનાદિ અનંત સ્વ છે। પરની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એને છે નહીં, નાસ્તિ સર્વોપી સંબંધ। એટલે પરની સાથે કોઈ સંબંધ છે એમ નહીં, પણ જ્યાં જ્યાં સંબંધની ચર્ચા કરવામાં આવી છે બધાની સાથે નાસ્તી છે। ચાહે સંયોગ સંબંધની ચર્ચા કરવામાં આવી હોય, ચાહે જ્ઞાતા જ્ઞેય સંબંધની ચર્ચા કરવામાં આવી હોય, ચાહે તો એ કર્તા કર્મ સંબંધની ચર્ચા કરવામાં આવી હોય, ચાહે તો એ કારણ કાર્ય સંબંધની ચર્ચા કરવામાં આવી હોય, ચાહે તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની ચર્ચા કરવામાં આવી હોય, વાસ્તવિકતાથી જોવે તો આ બધા કથનો વ્યવહારના છે। બહારના નિમિત્તનું જ્ઞાન કરાવવા, સંયોગનું જ્ઞાન કરાવવા, યોગોનું જ્ઞાન કરાવવા, પરપદાર્થનું જ્ઞાન કરાવવા, નિમિત્તનું જ્ઞાન કરાવવા, આ બધી વાત કહેવામાં આવી છે, પણ આ બધા વ્યવહારો છે। વાસ્તવિકતામાં ખરેખર પર સાથેનો કોઈ સંબંધ નથી। એટલે વાસ્તવિકતા એવી છે કે જ્ઞાન અને જ્ઞેય એવી વ્યવસ્થા પણ જો ન હોય, જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવતું હોય, પણ ખરેખર જ્ઞાન અને જ્ઞેય એવી કોઈ વ્યવસ્થા ન હોય, કારણ કે જ્ઞાનમાં જ્ઞેય આવતા નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી, જ્ઞેયને કારણે જ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાન ભાવે રહે છે, જ્ઞાન જ્ઞાનના પરિણામે પરિણમે છે એવી જ્ઞાનની સ્વાભાવિક સહજિક વ્યવસ્થા હોવાને કારણે ઈ જ્ઞેયનું જ્ઞાન એ પણ વ્યવહાર છે. જ્ઞાયક એવો ત્રિકાળી જ્ઞાયક ઈ જ્ઞેય અને જ્ઞાન એને જાણનાર એ પણ વ્યવહાર છે. જેટલો ભેદ પડે છે એટલો બધો વ્યવહાર છે, જેટલો અભેદ છે એટલો આત્મા છે. જ્યાં જ્યાં ભેદ પડે છે, પછી ચાહે એ ભેદ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો ભેદ હોય તો પણ વ્યવહાર છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર એવો ભેદ હોય તો એ પણ વ્યવહાર છે. વસ્તુને જોવામાં આવે તો એ અનાદિ અનંત સ્વાભાવિક અભેદ વસ્તુ છે. સ્વાભાવિક અભેદ વસ્તુને સમજાવવા માટે ભેદથી સમજાવવામાં આવ્યું છે, ભેદથી સમજવાનું નથી. ભેદ વ્યવહારથી છે, ભેદ ઉપજાવેલા છે, ભેદ વસ્તુની અંદરમાં નથી. ફક્ત અભેદ વસ્તુ કેવી છે, એનો વૈભવ કેવું છે, એનું સામ્રાજ્ય કેવું છે એ બતાવવા જ્ઞાન દર્શન ચારિત્રની ચર્ચા છે. વાસ્તવિકતાથી જોવામાં આવે તો એ ભેદો, જ્ઞાન દર્શન ચારિત્રના ભેદો જ્ઞાયકમાં નથી. હવે જો જ્ઞાન દર્શન ચારિત્રના ભેદો ન હોય તો પછી જ્ઞાન જ્ઞેય ધ્યાન ધ્યેય કરતા કર્મ કારણ કાર્ય એ બધા વ્યવહાર, બધા કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા, જ્યાં બેની વાત થઈ, ભેદની વાત થઈ તો વ્યવહાર નહીં નો વિષય. એનાથી પ્રયોજનની સિદ્ધિ અનાદિ અનંત કાળમાં કોઈ દિવસ થતી નથી. વસ્તુની મર્યાદા સમજાય, વસ્તુની વ્યવસ્થા સમજાય માટે એ બધી વાત કહેવામાં આવે છે, પણ એ બધી વાત સાંભળીને સમજીને એની વ્યવસ્થાને લક્ષમાં લઈને એને આવવાનું તો છે નિશ્ચય ઉપર. જ્યાં સુધી નિશ્ચય ઉપર નહીં આવે ત્યાં સુધી સ્વભાવ ઉપર નહીં આવી શકે. અને નિશ્ચય એક એવી વ્યવસ્થા છે જે પારમાર્થિક વ્યવસ્થા છે, જે ભૂતાર્થ વ્યવસ્થા છે, જે સત્યાર્થ વ્યવસ્થા છે, એની અંદરમાં પરપદાર્થનો ભેદોનો કોઈ સ્થાન નથી. કોઈ પણ કાળે કોઈ પણ સમયે અભેદની અંદરમાં ભેદો હોતા નથી, અથવા તો ભેદોનું અભેદ હોતું નથી. વસ્તુ સ્વાભાવિક અભેદ છે, અનાદિ અનંત અનંત ગુણાત્મક એક આત્મા છે. તો એ જે અનાદિ અનંત અનંત ગુણાત્મક એક વસ્તુ છે એ એક રૂપ વસ્તુ છે, એ એક રૂપ વસ્તુ છે, એ એક છે. એને એ એક વસ્તુને અનેકતાથી સમજાવવામાં આવે છે, પણ એક જે છે ને એ અનેકતાને સ્પર્શતું નથી. એક છે ને એ અનેકતાને સ્પર્શતું નથી, અનેક રૂપ થતું નથી. અભેદ જે છે એ ભેદોને સ્પર્શતું નથી. અકારણ છે ને એ કોઈ દિવસ કોઈનું કારણ થતું નથી. અભોગતા છે એને કોઈ વેદી શકતું નથી. અકર્તા છે એને કોઈ દિવસ કોઈ કરતું નથી. તો કર્તા કર્મની વ્યવસ્થા પણ પરિણામની પરિણામની અંદરમાં છે. પરિણામના કરતા પરિણામ અને પરિણામનું કર્મ પણ પરિણામ, પરિણામનું કાર્ય પણ પરિણામ, એવી અનાદિ અનંત પરિણામની વ્યવસ્થા છે. પરિણામના સટકારક નિયમથી પરિણામની અંદરમાં જ હોય છે. પરિણામને અપરિણામી સાથેનો કોઈ પણ પ્રકારનો સંબંધ જ્યારે એ સ્થાપે છે ત્યારે અકર્તાની વાત તો એ કરે છે, પણ એ કર્તાપણું છોડતો નથી. અકર્તા સ્વભાવમાં આવ્યા વિના આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. અકર્તા સ્વભાવની અંદરમાં આવ્યા વિના કર્તાપણાનું સાચું જ્ઞાન પણ થઈ શકતું નથી. નિરપેક્ષતાને સમજ્યા વિના અપેક્ષાઓનું જ્ઞાન પણ સાચું થઈ શકતું નથી. નિશ્ચયમાં આવ્યા વિના વ્યવહારનો જન્મ થતો નથી. સ્યાદવાદના અભાવ એવા દ્રષ્ટિના વિષયની અંદરમાં આવ્યા વિના સ્યાદવાદનો સદભાવ થતો નથી. સમ્યક એકાંતમાં આવ્યા વિના સમ્યક અનેકાંતનો જન્મ થતો નથી. આવી અનાદિ અનંત વ્યવસ્થા જેને સમજાણી છે એ ધ્રુવ તત્વ છોડીને ક્યાંય ઊભો નથી રહેતો. બાકી બધા વિષયો જાણવાના છે એમ સમજીને એ ઇન્ફોર્મેશન છે. ફક્ત જે ઇન્ફોર્મેશન છે એ ફક્ત ઇન્ફોર્મેશન જ હોય છે, એનો આદર નથી હોતો, એનો સત્કાર નથી હોતો. સત્કાર તો જે આદરણીય એવો પરમાત્મા તત્વ છે, પ્રભુ તત્વ છે, ભગવાન તત્વ છે, જ્ઞાયક તત્વ છે, ધ્રુવ તત્વ છે, એનો આદર, એનો સત્કાર અને એનું સન્માન હોય છે. હવે એણે અનાદિકાળથી પ્રયત્ન એવો કર્યો છે કે રાગને ટાળવો છે ને વિતરાગતા પ્રગટ કરવી છે. હવે આ બંને પ્રયત્નની અંદરમાં મિથ્યા દર્શનની પ્રગાઢતા થાય છે. શું કામે? રાગ આત્મામાં થતો નથી, તો રાગને ટાળવાનો પ્રશ્ન નથી. જે આત્મામાં થતો જ નથી એને ટાળવાનો પ્રયત્ન કરે છે એટલે એને ખરેખર તો પોતામાં સ્થાપે છે. જે પ્રભાવ છે, જે જળભાવ છે એને આત્મામાં સ્થાપે છે. એટલે એ ચેતનને જળ માને છે અને પછી જળ માનીને હવે જળનો અભાવ કરવાનો પ્રયત્ન કરે છે, જે ત્રણ કાળની અંદરમાં અશક્ય છે. આ એની સ્થિતિ રહી છે. એટલે ગુરુદેવે ગઈકાલે કીધું ને કે ત્રણેય કાળ રહિત હોવા છતાં એનાથી સહિત માનવું એ જ સંસારમાં રખડવાનું નરક નગોદનું મહાબીજ છે. જે શુભ અશુભ ભાવો છે એનો ત્રિકાળ ત્રણેય કાળથી રહિત છે ભગવાન આત્મા. એટલે રાગથી ભગવાન આત્મા ત્રિકાળ રહિત છે. હવે ત્રિકાળ રહિત છે એ રાગને પોતાની અંદરમાં માનવો ભ્રાંતિથી અને પછી એના અભાવનો પ્રયત્ન કરવો, તો હવે એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેતી છે જ નહીં તો નીકળશે કેવી રીતે? નાયકની અંદરમાં રાગ છે જ નહીં તો રાગનો અભાવ થશે કેવી રીતે? એટલે આ એનું કર્તાપણું છે, આનું કર્તૃત્વ છે પ્રભાવ સાથેનું. એટલે એક દ્રવ્યને બીજા દ્રવ્યની સાથેનો કોઈ સંબંધ નથી એ વાત પણ હજી એને બેઠી નથી. વિવાદ બેસી જાય અને એ પ્રમાણની મર્યાદામાં આવી જાય ને પછી એ ભાવને પોષે કે વિતરાગતા પ્રગટ કરવી છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે. તો એમાં પણ શું થાય છે કે જે વિતરાગની મૂર્તિ ત્રિકાળ પરમાત્મા જે છે, વિતરાગની મૂર્તિ ત્રિકાળ પરમાત્મા છે એની વિરાધના થાય છે, એની પ્રત્યે દ્વેષ થાય છે ગુરુદેવશ્રીના શબ્દોમાં, ત્યારે વિતરાગતા પ્રગટ કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે. વિતરાગ મૂર્તિની દ્રષ્ટિમાં વિતરાગતા પ્રગટ થાય એની સામે કાંઈ વાંધો નથી, પણ વિતરાગતા પ્રગટ કરવી છે એવા કર્તૃત્વ ભાવની સામે વાંધો છે. એટલે એણે અનાદિકાળથી આ બે ભાવને પોષ્યા છે, કાં તો રાગનો અભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે, કાં વિતરાગતાનો સદભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે પોતે વિતરાગતાની મૂર્તિ છે એનો અનાદર થાય છે, એની અવહેલના થાય છે, એની વિરાધના થાય છે, એ વાત એને લક્ષમાં આવતી નથી. અને પછી હું પરમાત્મા છું એ ચિંતન કરે, ઘોલન કરે, મનન કરે, તો એ બધા માત્ર વિકલ્પોની કોટી રહી જાય છે, માત્ર સુભાવોની કોટી રહી જાય છે, એનાથી આગળ કાર્ય થઈ શકતું નથી. અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના આખા પ્રવચનની અંદરમાં જોઈએ તો એક શબ્દ ગુરુદેવશ્રીએ કદમ કદમ ઉપર વાપર્યો એ છે લક્ષ. પરનું લક્ષ છોડીને, કર્મોનું લક્ષ છોડીને, દ્રવ્યનું લક્ષ કરીને. તો આ દ્રવ્યનું લક્ષ કરીનેનો મતલબ એ છે કે હું દ્રવ્ય છું. એ હું દ્રવ્ય છું એવું એને કોઈ દિવસ માન્યું નથી. એટલે માન્યું છે તો અપેક્ષાઓથી માન્યું છે, માન્યું છે તો સાપેક્ષતાઓથી માન્યું છે, માન્યું છે તો એ અનુભૂતિનું કારણ ભગવાન આત્મા છે એવું સમજીને માન્યું છે. પણ એમ માનતા અકારણ પરમાત્મા હું છું એની પણ વિરાધના થાય છે એનું ખ્યાલ એને રહેતો નથી. વસ્તુની વ્યવસ્થાને જો વિચારવામાં આવે તો ત્રિકાળી પોતાથી ત્રિકાળ ધ્રુવ છે, ત્રિકાળ સત્તા છે, મહાસત્તા છે, ધ્રુવ સત્તા છે, પરિપૂર્ણ સત્તા છે, અનાદિ અનંત સત્તા છે, નિરપેક્ષ સત્તા છે, એને કોની અપેક્ષા હોઈ શકે? ને જો કોઈની અપેક્ષા ન હોય તો આપણે અપેક્ષા રાખીને હું પરમાત્મા છું એવું ગમે એટલું ચિંતન મનન ઘોલન કરીએ તો એ વિકલ્પોની પરિપાટી એટલે ઇન્દ્રિયો જ્ઞાનનો જન્મ છોડીને બીજું કાંઈ જ થતું નથી. આ કઠિન શા માટે કહેવામાં આવ્યું છે? કારણ કે એ વસ્તુના નિરપેક્ષ સ્વભાવને નિરપેક્ષતાથી જોતો નથી. દ્રવ્ય પણ નિરપેક્ષ છે અને પર્યાય પણ નિરપેક્ષ. જ્યારે ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે, જ્યારે આત્માની અનુભૂતિનો પ્રશ્ન આવે છે, ત્યારે દ્રવ્ય પણ ભિન્ન સત્તા છે અને પર્યાય પણ ભિન્ન સત્તા છે. જ્યાં સુધી બંનેને ભિન્ન ભિન્ન સત્તા જોતો નથી, એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે બંનેની ભિન્નતા આવી ગયું સમર અધિકારમાં 181, 182, 183માં પ્રદેશે ભિન્નતા, દ્રવ્યની સત્તા ભિન્ન, દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન, દ્રવ્યનું કાળ ભિન્ન, દ્રવ્યનો ભાવ ભિન્ન, પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન. તો એ જે પ્રદેશની પણ ભિન્નતા જેની વચ્ચે હોય છે હવે એને એ એક માને અને અથવા એની અંદરમાં શુદ્ધતા પ્રગટ કરવા માટે હું પરમાત્મા છું એવું ચિંતન કરે તો આ ચિંતન એણે અકારણ પરમાત્માને અકારણ જોયો જ નથી. હવે પર્યાય દ્રવ્યને કારણ બનાવે એ અલગ વાત, પણ હું થી જ્યારે વાત કરું છું ત્યારે હું તો નિયમથી આ કારણ છું એવી જો દ્રષ્ટિ એના અંતરંગની અંદરમાં પલવિત ન થાય, પાકી ન થાય, નક્કી ન થાય, તો એના બધા પ્રયત્ન વ્યર્થ જાય છે. દ્રવ્યલિંગી મુનિની જે ભૂલ થાય છે એ આ જગ્યાએ ભૂલ થાય છે. એ પોતાના દ્રવ્ય સ્વભાવને નિરપેક્ષ ભાવે જોઈ શકતો નથી. સુગાનીજી સાહેબને પૂછ્યું કે સાહેબ, દ્રવ્યલિંગી અનંતકાળની અંદરમાં ભૂલ કરે છે, કઈ ભૂલ છે? તો કે મેં આ પરિણામી છૂટ ગયા, બાકી બધું એના જ્ઞાનમાં છે. ભેદો, પ્રકારો, નયો, વિવિક્ષાઓ, અપેક્ષાઓ, નિરપેક્ષતાઓ બધી વસ્તુ છે એના જ્ઞાનની અંદરમાં. પરંતુ જ્યારે દ્રવ્યની વાત આવે છે ત્યારે દ્રવ્ય તે સર્વસ્વ છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે એવો ભાવ અંતરંગથી એને ઉત્પન્ન થતો નથી. અને એ સ્વભાવથી અપરિણામી છે. એ ધ્રુવ 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 ત્રિકાળ ધ્રુવ છે. એ ચૈતન્ય સત્તા ચૈતન્યથી છે એવો એનો અભિપ્રાય તૈયાર થતો નથી. અને એવો અભિપ્રાય તૈયાર નહીં થતો હોવાને કારણે જે કાંઈ પણ છે એ પર્યાય સાથેની એકતા બુદ્ધિ, પર સાથેની એકતા બુદ્ધિ, તો એ જે મધ્યવસાન છે એમ પર્યાય સાથેની એકતા બુદ્ધિ પણ અધ્યવસાન જ છે. એટલે સ્થિતિ એકની એક રહે છે, વિષય ફરે છે. પરની સાથેની એકતા હતી એની બદલે પર્યાય સાથેની એકતા થઈ. પણ જ્યારે પરની સાથે એકતા હતી ત્યારે પણ પરની સાથે એકતા થઈ નહોતી, ત્યારે પણ પર્યાય બુદ્ધિ જ હતી, પર્યાયની જ એકતા હતી. એટલે એની પર્યાય બુદ્ધિનો વિષય કાં તો અશુભ ભાવ અને કાં તો અશુભ પરપદાર્થો અને કાં તો પોતે સ્વયં પર્યાયની અંદરમાં વિતરાગતા, કાં તો રાગને ટાળવાનો ભાવ કાં તો વિતરાગતા પ્રગટ કરવાનો ભાવ, આ બે ભાવથી ક્યારે પણ છૂટો પડતો નથી. અને હું વિતરાગ પ્રતિમા છું, ચૈતન્ય પ્રતિમા છું, ચિદાનંદ ઘન વસ્તુ છું, એકરૂપ ત્રિકાળ ધ્રુવ પરમાત્મા વસ્તુ છું એવું લક્ષ સ્વભાવ ઉપર આવતું નથી. હવે એવું લક્ષ સમજણની અંદરમાં નહીં આવવાને કારણે એની ઉપર એનું વજન નથી આવતું, એનું બળ નથી આવતું, એની ઉપર જે તીવ્રતા આવવી જોઈએ, જે તીક્ષ્ણતા આવવી જોઈએ, ઉર્ધ્વતા આવવી જોઈએ, ઉગ્રતા આવવી જોઈએ, એકાગ્રતા જે આવવી જોઈએ, લીનતા જે થવી જોઈએ એ નથી થતી. કારણ કે એને સમજણની અંદરમાં એની પરિપૂર્ણતા નથી આવતી. અને જ્યાં સુધી એની પરિપૂર્ણતા એની સમજણની અંદરમાં ન આવે ત્યાં સુધી ગમે એટલા પ્રયત્ન કરે એ વિકલ્પોની હારમાળા ચાલે છે, પણ સહજે વારંવાર સ્વભાવની અંદરમાં જવાનો પ્રયત્ન થઈ શકતો નથી. અને આ સહજની પ્રક્રિયા જ્યાં તમારી રુચિ હોય ત્યાં પુરુષાર્થ કામ ન કરે એવું ત્રણ કાળમાં બનતું નથી. રુચિ છે ને એ પુશિંગ ફેક્ટર છે અને વીર્ય છે ને એ પુલિંગ ફેક્ટર છે. સ્વભાવની ત્રિકાળી ધ્રુવ પરમાત્માની રુચિ હોય એટલે એનો રસ હોય, એની મીઠાસ હોય, તો તમે એમાં ને એમાં રહ્યા કરો. એવું તમારો વારંવાર ઉપયોગ એ તરફ જ્યાં જ કરે અને જ્યારે એ તરફ તમારો ઉપયોગ જાય તો એ પુલિંગ ફેક્ટરની અંદરમાં વારંવાર કોઈ પણ પ્રવૃત્તિની અંદરમાં સહજ સુધાત્મા તરફ ઉપયોગ વેળા વિના રહે જ નહીં એવો નિયમ છે અત્યારે. કારણ કે જ્યાં રુચિ છે, જ્યાં રસ છે, ત્યાં પુરુષાર્થ કામ કરે છે. એટલે આ પુરુષાર્થ વગર થઈ જાય છે એવું નથી, પણ એ પુરુષાર્થની અંદરમાં શું પુરુષાર્થ છે? જેવો પોતાનો સ્વભાવ છે એવો માનવો, જેવો પોતાનો સ્વભાવ છે એવો નિર્ણય કરવો, જેવો પોતાનો સ્વભાવ છે તે જ હું છું એવું વારંવાર ચિંતવનની અંદરમાં પણ, ઘોલનની અંદરમાં પણ, એ પરમાત્મા 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 છોડીને ધ્રુવ પ્રવાહની અંદરમાં બીજું કાંઈ ચાલતું ન હોય એવી સહજ પરિસ્થિતિ હોય અને એની અંદરમાં એકાગ્રતા ન થાય, એની ઉર્ધ્વતા ન થાય, એમાં લીનતા ન થાય એવું ત્રણ કાળમાં કોઈ દિવસ બનતું નથી. કારણ કે વસ્તુ જે છે ને એ વસ્તુ પોતામાં પરપદાર્થને સમાવતી નથી. જેવી રીતે હવે પછીનો જે બોલ છે 79 નંબરનો, દરિયાની મધ્યમાં વડવાગ્નિ હોય છે પણ દરિયો એને ભિન્નપણે રાખે છે. દરિયાની મધ્યમાં વડવાગ્નિ હોય છે અને એ દરિયો છે ને એને ભિન્નપણે રાખે છે. દરિયો પોતાને ચૂસવા ન દે, દરિયોનું પાણી જે છે એનું શોક ન કરી શકે વડવાગ્નિ, એ દરિયો એને પોતાથી ભિન્ન જ રાખે છે. એવી રીતે ચૈતન્ય દરિયો રાગાદીને ભિન્ન રાખે છે, એકરૂપ થવા દેતો નથી. જેમ રાગને ભિન્ન રાખે છે એમ ત્રિકાળી દ્રવ્ય છે એ પર્યાયને પણ ભિન્ન રાખે છે, એકરૂપ થવા દેતો નથી. કારણ કે એક અનિત્ય છે ને એક નિત્ય છે, નિત્ય અને અનિત્ય એક ન થાય. વિતરાગ સ્વભાવી પરમાત્મા રાગની સાથે એક ન થાય, તો એને શોકવા નથી દેતો, ચૂસવા નથી દેતો, એને ચૂંબવા નથી દેતો. એવી વસ્તુની જો વ્યવસ્થા હોય તો ચૈતન્ય દરિયો છું એમ જો પ્રભુ. જ્યાં સુધી હું ચૈતન્ય દરિયો છું એવું નહીં જોવે ત્યાં સુધી એની અંદરમાં લીનતા થવાનો કોઈ પ્રશ્ન, વિકલ્પો ચાલશે, ચિંતન ચાલશે, મનન ચાલશે, ઘોલન ચાલશે, અને મને સંસ્કાર અનુભવ ન થાય તો પણ સંસ્કાર તો પડે છે એવી ભ્રાંતિની શાંતિ રહેશે. અને આ જીવને અનાદિકાળથી ચાલ્યું આવું છે કે કાંઈ નથી થતું તો સંસ્કાર તો પડે છે ને અત્યારે, નહીં તો આગળ ચાલીને કામ થશે. વાત એ નથી, સંસ્કાર સહેજે પડતા હોય તો ભલે પડે, અનુભવ ન થતો હોય તો ન થાય, જ્યારે થવાનો હોય ત્યારે થાય, યોગ્યતા પ્રમાણે થાય. પણ એ જીવ કોઈ દિવસ સ્વચ્છંદી નથી બનતો. એ જીવ ધ્રુવના લક્ષ્ય સતત ધારાવાહીપણે ધ્રુવની ઉર્ધ્વતાને ઉગ્રતાની અંદરમાં વિચરતો હોય છે. ધ્રુવ એના લક્ષ્યમાંથી છૂટતું નથી, ભલે અનુભવ નથી થયો, આત્માર્થી છે, પણ ધ્રુવની સત્તા એના લક્ષ્યમાંથી ક્યારે પણ હટતી નથી. એ પોતાને ભગવાન કહે, જેમ જ્ઞાની પોતાને ભગવાન આત્મા માને છે, આત્માર્થી પણ પોતાને ભગવાન આત્મા જ માને છે. જેવી જ્ઞાનીની અંતરંગ સ્થિતિ છે એવી જો બહિરંગ સ્થિતિ આત્માર્થીની ન હોય તો અંતરંગ સ્થિતિ જ્ઞાની જેવી થવાનો પ્રશ્ન જ ઉત્પન્ન નહીં થાય. માટે વસ્તુ જેવી છે એવો નિર્ણય તો એને થવો જ જોઈએ. એથી દ્રવ્યની અંદરમાં પર્યાય સમાતી નથી. દ્રવ્ય જે છે એ રાગને એમાં એકરૂપ થવા દેતું નથી, તો નથી થવા દેતું. એ ભિન્ન છે તો ભિન્ન છે, તો ભિન્ન છે એને ભિન્ન કરવાનો પ્રયત્ન એ અજ્ઞાન છે. જે વસ્તુ જુદી છે એને જુદી કરવાનો પ્રયત્ન એ મિથ્યાત્વ છે. એટલે જે જુદી છે એને તમે એક માનો છો અને એક માનીને જુદી કરવાનો પ્રયત્ન કરો છો તો એ મિથ્યાત્વ છે. એક માન્યું ને, એકતા માની, જેનાથી ભિન્નતા છે એનાથી એકતા માની, એ અધ્યવસાન છે. પછી કોઈ પણ જગ્યાનો, કોઈ પણ સ્થાનનો, કોઈ પણ માન્યતાનો વિકલ્પ હોય પણ એ અધ્યવસાન, એ તો અધ્યવસાન છે. પરના એકત્વને કારણે એના અધ્યવસાનની પરંપરા બંધ થતી નથી. એ બંધ કેવી રીતે થાય? પરની વ્યવસ્થા સમજે, પર્યાયની વ્યવસ્થા સમજે, દ્રવ્યની વ્યવસ્થા સમજે અને હું દ્રવ્ય છું ને આવીને ઊભો રહે. એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપરથી હટે નહીં. હું પરમાત્મા, હું પરમાત્મા એવું નક્કી કરવાની અંદરમાં અનંતો પુરુષાર્થ છે. એના નિર્ણય કરવાની અંદરમાં અનુભૂતિ છે. નક્કી કરવાની અંદરમાં એ અનુમાન જ્ઞાનમાં આવી જાય છે અને નિર્ણય કરવાની અંદરમાં એ અનુભવમાં આવી જાય છે. તો આ વાતનું મહત્વ છે ખૂબ જ. અને એ મહત્વ એટલે છે કારણ કે જે વસ્તુ જે છે એ પોતાથી છે, સ્વયં છે, સ્વયં સિદ્ધ છે, કોઈને કારણે નથી. હવે દ્રવ્ય અનાદિ અનંત છે તો એની યાદી નથી, એટલે એની શરૂઆત નથી, એનું કોઈ કારણ છે? એ અનંત છે તો એનો અંત નહીં થાય તો એનું કોઈ કારણ છે? એ અનાદિને અનંતની કોઈની અપેક્ષા છે? એ હવે અનંત ગુણાત્મક એક વસ્તુ, અભેદ વસ્તુ છે તો અભેદને કોઈની અપેક્ષા છે? ભેદ નથી માટે અભેદ છે? એવું તો છે ને, એ સ્વાભાવિક અભેદ છે. અનાદિ અનંત અભેદ, વસ્તુનો સ્વભાવ જ અભેદ છે, વસ્તુનો સ્વભાવ જ અખંડ છે. હવે ખંડ નથી માટે અખંડ છે એવું છે જ નહીં, સ્વભાવથી અખંડ છે, સ્વભાવથી અભેદ છે, સ્વભાવથી એકરૂપ છે, સ્વભાવથી જ્ઞાન દર્શનમય છે, સ્વભાવથી શુદ્ધ છે. એ બધું સ્વભાવથી છે. એ બીજાની સાથે ભળતો નથી, એકમેક થતો નથી માટે એ શુદ્ધ છે. દ્રવ્ય છે એ ગુણને સ્પર્શતો નથી માટે શુદ્ધ છે. દ્રવ્ય છે એ પર્યાયને સ્પર્શતો નથી માટે શુદ્ધ છે. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી માટે પર્યાય શુદ્ધ છે. હવે આ વસ્તુની વ્યવસ્થા છે. હવે આ વ્યવસ્થાને સમજ્યા વિના એ ગમે એટલું ચિંતન મનન ઘોલન કરે અને નિરપેક્ષતાને સમજે નહીં અને અપેક્ષાઓથી સ્વાધ્યાય ચિંતન મનન કરતો રહે તો એની અંદરમાં શુભ ભાવના ઢગલા છોડીને બીજું કાંઈ જ થતું નથી. એ અનાદિકાળથી અનંતકાળમાં આ માર્ગની અંદરમાં આવીને ભૂલે છે, આ જગ્યા ભૂલે છે. નું વજન ધ્રુવ ઉપર શા માટે નથી આવતું? વાત ફક્ત વજનની છે. હું પરમાત્મા છું એવું ચિંતન ગોલન કરે છે પણ એ શા માટે એનું વજન નથી આવતું? કારણ કે ઊંડે ઊંડે મને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો અભિપ્રાય છે. તો જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો અભિપ્રાય છે એ પર્યાયમાં બેસીને દ્રવ્યની વાત કરે છે અને પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવાનું કોઈ વિધાન છે નહીં. અને બેઠક બદલવાની છે, દ્રવ્યમાં બેસવાનું છે. દ્રવ્યમાં બેસીને હું દ્રવ્ય છું એવું ચિંતન મનન થતું હોય અને દ્રવ્ય ન સમજાય, દ્રવ્ય અનુભૂતિમાં ન આવે, દ્રવ્ય લક્ષમાં ન આવે, દ્રવ્ય દ્રષ્ટિમાં ન આવે એવું કોઈ દિવસ બનતું નથી. પણ નથી આવતું તો સમજી લેવું કે ક્યાંય ને ક્યાંય પર્યાયની અંદરમાં એકત્વ છે, ક્યાંય ને ક્યાંય પર્યાયની અંદરમાં અહમ છે, ક્યાંય ને ક્યાંય વિતરાગતા પ્રગટ થાય એવી અપેક્ષા છે, ક્યાંય ને ક્યાંય મોક્ષ માર્ગ પ્રગટ કરીને મોક્ષમાં જવું છે એવી અપેક્ષા છે. દ્રવ્યને દ્રવ્યના નિરપેક્ષ સ્વભાવથી જોયું નથી, પર્યાયને પર્યાયના નિરપેક્ષ સ્વભાવથી જોયું નથી, અને નિરપેક્ષ સ્વભાવને જોયા વિના એનું જે સ્વાભાવિક સ્વભાવપણું છે, સાહજિક સ્વભાવપણું છે, એ સમજાતું નથી. હવે જો પર્યાયનો સ્વાભાવિક થવા યોગ્યપણું છે એ સમજાય અને એનું કરતાપણું રહે તો એ થવા યોગ્યપણું સમજાણું નથી. ક્રમબદ્ધ સમજાય અને મને અનુભૂતિ કેમ ન થાય એવો પ્રશ્ન રહેતો હોય તો ક્રમબદ્ધ સમજાણું નથી. એટલે વાત કરવી એક વાત છે અને એની સમજણ હોવી પૂરેપૂરી અલગ વાત છે. અને આ માર્ગની અંદરમાં સમજણ વગર કોઈ કાર્ય થતું જ નથી. એણે આજ દિવસ સુધી વસ્તુની સમજણ જેમ છે તેમ નથી કરી. પર્યાયને પર્યાયના સ્વભાવથી જુએ, ભાઈ પર્યાય છે એ પોતાના જ્ઞાન સ્વભાવને છોડતી જ નથી, એ જ્ઞાન ભાવે જ ઉત્પન્ન થાય છે, અને એ જ્ઞાન ભાવે ઉત્પન્ન થતા જ્ઞાયકને જાણતી જ ઉત્પન્ન થાય છે એવી જ્ઞાન પર્યાયનો સ્વભાવ હોય તો એ પર્યાયની અંદરમાં રાગાદીનું શું કામ છે? રાગાદી એમાં શું કરે? અને એ જ્ઞાન જે છે, જ્ઞાન શરીરી જ્ઞાન હોય, જ્ઞાન શરીરથી બનેલો જ્ઞાનનો વૈભવ હોય તો એની અંદરમાં જ્ઞેયો શું કરે? અને જ્ઞાનની અંદરમાં જ્ઞેયોની કેટલી આવશ્યકતા, જ્ઞેયોની કેટલી સાપેક્ષતા, અને સ્વનું લક્ષ્ય કે પરનું લક્ષ્ય, એ પર્યાયની સ્વતંત્રતા છે પોતાની, સતતા છે એ સમયની, એ પરનું લક્ષ્ય કરે કે સ્વનું લક્ષ્ય કરે. તો તું એના માટે ચિંતિત શા માટે છું કે મારે આ ભાવને પરનું લક્ષ્ય હટાવવું છે ને સ્વનું લક્ષ્ય કરવું છે? એ સ્વનું લક્ષ્ય કરવાનું વિધાન નથી. હું પરમાત્મા છું એવી સીધી સાદી સમજણ, સ્વભાવથી પરમાત્મા છું એવી સમજણ તને પ્રભુ નથી થઈ, અને થઈ છે તો અપેક્ષાઓથી થઈ છે, સાપેક્ષતાઓથી થઈ છે, નયોથી થઈ છે, શુદ્ધ નયથી થઈ છે, પણ સ્વભાવથી નથી થઈ. કારણ કે સ્વભાવ જે છે એની અંદરમાં નયો સમાતી નથી, સ્વભાવ છે એની અંદરમાં પ્રમાણ સમાતો નથી, સ્વભાવ છે એની અંદરમાં નિક્ષેપ સમાતો નથી. સ્વભાવ પોતાથી છે, સ્વયં સિદ્ધ છે. જે સ્વયં સિદ્ધ છે એ સ્વયંભૂ છે, એને આપનાર દેનાર લેનાર કોઈ છે નહીં આ વિશ્વની અંદર. અને હું નિયમથી આ કારણ પરમાત્મા છું તો પર્યાયનું કારણ હું કેવી રીતે બનું? અને પર્યાયનું કારણ હું બનતું નથી તો પર્યાયની અંદરમાં પર્યાયના કરતા કર્મ કરણ કારણ અધિકરણ જે કાંઈ પણ છે એ પર્યાયમાં પર્યાયથી છે, એમાં મારો હસ્તક્ષેપ નથી. અને આ વાતની સમજણ હોય અને પર્યાયનું કર્તૃત્વ એનું ચાલુ રહે, પર્યાયની અંદરમાં આમ કેમ એવો પ્રશ્ન રહે, અને તેથી શું એવી સમજણ ના આવે, તત્કિમ એ સમજણ ના આવે, એવું કોઈ દિવસ બનતું નથી. એવું બને છે તો સમજવું કે વસ્તુની સમજણ જેવી થવી જોઈએ એવી નથી. માટે ગુરુદેવશ્રીના પ્રવચનોના માધ્યમથી જેવો વસ્તુનો સ્વભાવ છે, જેવી વસ્તુની વ્યવસ્થા છે, પ્રમાણ વ્યવસ્થાને પ્રમાણથી સમજીને, પ્રમાણમાંથી નહીંને કાઢીને, નહીંમાંથી સ્વભાવ ઉપર આવીને, સહજ સ્વભાવની અંદરમાં રહી જતા જો પ્રમાણ જ્ઞાનનો જન્મ થતો હોય, વિતરાગતાનો જન્મ થતો હોય, તો અમને ક્યાં પ્રોબ્લેમ છે? પણ એ સહજમાં થતી વ્યવસ્થા છે, ઉત્પન્ન કરવામાં આવતી વ્યવસ્થા નથી. અને એણે આજ દિવસ સુધી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે, ન થયું એનો ખેદ કર્યો છે, કેમ આટલું પ્રયત્ન કરવા છતાં નથી થતું એવી એને મૂંઝવણ થયા કરે છે, એનું કારણ પોતે જેવો છે એવો એણે માન્યો નથી. ગુરુદેવશ્રી એક કહે છે એક બોલની અંદરમાં કે પોતે જેવો છે અને જેવડો છે. એકસો ને ત્રણ નંબરનો બોલ છે. આત્મા જેવડો અને જેટલો મહાન પદાર્થ છે, આત્મા જેવડો અને જેટલો મહાન પદાર્થ છે, એવડો મહાન માનવો જેટલો અને જેવડો, ક્વોલિટી અને ક્વોન્ટિટી, જેટલી જેવી રીતે છે તેટલી તેવી રીતે માનવી, તે જ આત્માની દયા પાડવારૂપ સમાધિ છે. મહાન માનવો, ફક્ત વાત માનવાની છે, મહાન માનવો, તે જ આત્માની દયા પાડવારૂપ સમાધિ છે. અને એવા મહાન આત્માને રાગાદી જેવડો માનવો કે મતિજ્ઞાન આદિ ચાર અલ્પજ્ઞ પર્યાય જેવડો માનવો, તે આત્માની હિંસા છે. મતિજ્ઞાનની અંદરમાં આમ થવું જોઈએ, શ્રુત જ્ઞાનની અંદરમાં આમ થવું જોઈએ, પ્રભુ રહેવા દે બધી વાતો પ્રભુ, તે મતિજ્ઞાન ને શ્રુત જ્ઞાનથી તે આત્માને માપ્યો છે, એ આત્માની હિંસા છે પ્રભુ. તું આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની કોશિશ, અપેક્ષાઓથી વસ્તુને જોઈએ છીએ. જ્યારે વસ્તુને અપેક્ષાઓથી જોઈએ છે તો વસ્તુ હાથ નથી લાગતી. કેટલી ચોખ્ખી વાત કરી છે, જેવડો અને જેટલો મહાન પદાર્થ છે એટલો મહાન માનવો. બસ વાત ફક્ત જેવડો છે એવડો માનવાની વાત છે, જેટલો છે એટલો માનવાની વાત છે. પરિપૂર્ણ છે તો પરિપૂર્ણ માન, અને પરિપૂર્ણ છે તો પછી મને સમ્યક દર્શન કેમ નથી, એ અપૂર્ણ છે એવો તે માનો. પરિપૂર્ણ કેવો અને સમ્યક દર્શન કેમ નથી થતો એવો ભાવ રાખવો તો તે વસ્તુને અપૂર્ણ માની, એ તો જેવડો છેવડો ન માનો. મહાન પદાર્થ જેવડો અને જેટલો મહાન પદાર્થ છે તેટલો માનવો, 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 આ એક શબ્દ છે માનવો. કારણ કે વસ્તુ તો છે પરિપૂર્ણ, તું ન માનતો પરિપૂર્ણ છે ને માનતો એ પરિપૂર્ણ છે, ફરક શું છે? પરિપૂર્ણ છે એવું માનતા પરિપૂર્ણતા પ્રગટ થઈ જશે. જેવી વસ્તુ છે એવી માનીશ તો એ હું પરિપૂર્ણ છું એવું માનનાર પર્યાય છે. હવે જે પર્યાય માને છે એને પરિપૂર્ણતા થઈ જાય છે, જે વિતરાગ મૂર્તિ છે એવું માને છે ને વિતરાગતા થઈ જાય છે. પરંતુ એ વિતરાગતા થતા વિતરાગ મૂર્તિને સ્પર્શતી નથી વિતરાગતા. વસ્તુને એકચ્યુઅલી જો છે ને એના પછીનો બોલ છે, અરે આવા ચમત્કારી સ્વભાવની વાત સ્વના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના ભૂક્કા ઉડી જાય એવી આ વાત છે. એને મિથ્યાત્વ ટાળવું છે, મિથ્યાત્વનો અભાવ કરવો છે, પણ એના જે વિધાન છે એ વિધાન નથી માનવા, એની જે વિધિ છે એ વિધિ એને એક્સેપ્ટ નથી કરવી. જ્યારે આવી વાત આવે છે ત્યારે એ કોઈ પણ અપેક્ષાની વાત, બીજા ન્યાયોની વાત, બીજી વિવિક્ષાઓની વાત, બીજા શાસ્ત્રોની અંદરમાં વ્યવહારથી કહેલા કથનો, પ્રમાણથી કહેલા કથનો, નિમિત્તથી કહેલા કથનો, સંયોગથી કરેલા કથનો બધા આગળ કરે છે. જો અહીંયા તો આમ કીધું છે, અહીંયા તો આમ કીધું છે, પ્રભુ તારે આવે નથી. સિદ્ધ શું કરવું છે? વ્યવહાર સિદ્ધ કરવો છે, સંસાર સિદ્ધ કરવો છે કે આત્મહિત સિદ્ધ કરવું છે? આત્મહિત સિદ્ધ કરવું હોય તો સ્વના લક્ષપૂર્વક, બીજું કોઈ વિધાન નથી. એક વિધિ છે, એક વિધાન છે, તું સ્વભાવને લક્ષે ઉપડીશ તો મિથ્યાત્વના ભૂક્કા બોલી જશે. સ્વના લક્ષ છોડીને બીજા કોઈ પણ પ્રયત્ન નથી. સ્વના લક્ષ એટલે સ્વનું લક્ષ નથી કરવાનું, કેમ કે સ્વ અમૂર્તિક પદાર્થ છે અને જેમાં લક્ષ થાય છે એ પણ અમૂર્તિક છે, જ્ઞાન પણ અમૂર્તિક છે અને એનો વિષય પણ અમૂર્તિક છે. લક્ષનો મતલબ હું છું, અહમ, અહમ એકો, હું એક છું, હું પરિપૂર્ણ છું, હું ધ્રુવ છું, એવું અહમ જે સમય થાય છે એ સમય આત્માની અનુભૂતિ નિયમથી હોય છે. કે છે ને સ્વનું લક્ષ કરતા જ મિથ્યાત્વના ભૂક્કા ઉડી જાય તેવી વાત છે. અને શું છે, સ્વના લક્ષે સાંભળે, સાંભળતો જ નથી એમ ગુરુદેવ કહે છે. પ્રભુ અમે તો બધું સાંભળીએ છીએ, આપણે રોજ સાંભળીએ છીએ, નિયમિત સાંભળીએ છીએ, 4 કલાક સાંભળીએ છીએ, 6 કલાક સાંભળી, તું નથી સાંભળતો પ્રભુ, તું એ જ સાંભળે છે જે તારે સાંભળવું છે. સ્વના લક્ષની વાત તું પ્રભુ સાંભળતો જ નથી. કારણ કે ગુરુદેવના પ્રવચનની અંદરમાં એક પણ પ્રવચન, 9300 પ્રવચનમાં એક પ્રવચન દેખાડી દો જેમાં સ્વના લક્ષની વાત ન આવી, ને એક પ્રવચન એનું દેખાડી દો કે સ્વના લક્ષની વાત સાંભળીને આપણે સ્વના લક્ષે ઉપડો. બાકી બધી વાત જ્ઞાનમાં આવે, બધી વાત સમજાય, બુદ્ધિમાં આવે, ન્યાય સમજાય, લોજિક સમજાય, તર્ક સમજાય, અનુમાનથી વાત ખ્યાલમાં આવે, પણ જ્યાં સ્વના લક્ષની વાત આવી આપણે છોડી દઈએ. જ્યાં સ્વની દ્રષ્ટિની વાત આવે, સ્વના નજરની વાત આવે, સ્વના લક્ષની વાત આવે, સ્વનો એકત્વની વાત આવે ને આપણે એને બાયપાસ કરીએ. એટલે મિથ્યાત્વના ભૂક્કા નથી થતા. આ વાત જ એવી છે કે સ્વના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના ભૂક્કા ઉડી જાય તેવી વાત છે. મને ગેરંટી આપે છે, કોલ કરાર કરે છે કે પ્રભુ તું એક વખત સ્વના લક્ષે વસ્તુને સાંભળ. સ્વ એટલે પરમાત્મા. પરમાત્માને લક્ષી આત્માની વાત સાંભળે અને આત્મા ન સમજાય એવું ત્રણ કાળમાં બનતું નથી. સાંભળીને એને સમજવાનું છે કે ગુરુદેવ ક્યાં લઈ જવા માંગે છે, અને સમજી અને સમાવવાનું છે. શ્રીમદજી ત્રણ વાત કહે છે, સાંભળવું, સમજવું અને સમાવવું. તો પેલા ગુરુદેવ તો કહે છે સ્વના લક્ષે સાંભળી જ નથી. સાંભળે તો મિથ્યાત્વના ભૂકા ઉડી જાય. કંઈ સાંભળે તો તેની પર વિચાર કરીશ કે આ સ્વ લક્ષપૂર્વક એટલે શું. નહીં, સ્વ પોતાથી છે, પોતે સ્વ કોઈની કારણે નથી, કોઈની અપેક્ષાએ નથી. સ્વ છોડીને જે કાંઈ પણ છે એ પર છે. એટલે ત્રિકાળી ધ્રુવ પરમાત્માને છોડીને જે કાંઈ પણ છે એ પર છે. એથી ગુણભેદની ચર્ચા છે, જ્ઞાન દર્શન ચારિત્ર છે તો એ વિશેષ છે અને વિશેષ છે તો એ પર છે. જાણવા દેખવાની પર્યાયની વાત છે તો એ પર છે. જાણવું દેખવું એ પર્યાયનો સ્વભાવ છે, ત્રિકાળીનો સ્વભાવ નથી. હું જ્ઞાતા દ્રષ્ટા, જાણનાર દેખનાર એ પર્યાયથી વાત છે, એ દ્રવ્યથી વાત નથી. દ્રવ્ય તો અંધા હોતા હૈ. પ્રભુ સમજ એકવાર વાત. પ્રભુ નાથ વસ્તુ પોતાની કેવી છે, સ્વભાવ પોતાનો કેવો છે, અદ્ભુતતા પોતાની કેવી છે, અલૌકિકતા કેવી છે, મહાત્મ કેવું છે, મહાત્મા કેવું છે, વૈભવ કેવો છે. એની અંદરમાં એકવાર પ્રસર, એકવાર એની અંદરમાં ફેલાઈ જાય, એકવાર એની અંદરમાં બેસી જાય અને આ વસ્તુ તને સમજમાં આવશે. એ એવી આવશે કે કોઈ દિવસ મસ્તિષ્કમાંથી નીકળશે જ નહીં, જ્ઞાનમાંથી વસ્તુ છૂટશે જ નહીં. અને એક વખત જે અંદરમાં પ્રવેશ કરી લીધો પછી તો એવી પ્રતીતિ ઉત્પન્ન થશે શ્રદ્ધાની કે જે કોઈ દિવસ ભગવાન આત્માને છોડશે નહીં. પણ એક વખત સ્વના લક્ષે સાંભળ પ્રભુ, તો એક પણ વખત સ્વના લક્ષે વસ્તુને સાંભળી નથી, સ્વભાવને સ્વભાવથી જોયો નથી, સ્વભાવને પ્રભાવથી જોયો છે. તને રાગ છે એ જીવનો વિભાવ છે એવું સમજાય છે શા માટે? પ્રભુ રાગ છે ને એ પૂતગલનો સ્વભાવ છે, જીવનો વિભાવ નથી. પર્યાય છે ને એ જીવનો વિભાવ. વિભાવ એટલે વિશેષ ભાવ છે, જે પરિણામ તો ભાવ છે એ વિશેષ ભાવ, એ વિભાવ ભાવ છે. રાગ તો જીવનો વિભાવ ત્રણ કાળમાં નથી પ્રભુ. તો એક પણ વખત એ વાતને એ વાતથી જોઈ નથી, એ વસ્તુને વસ્તુથી જોઈ નથી, માટે હંમેશા કઠિન પડે છે. ગુરુદેવ જે સ્વના લક્ષની વાત કરે તો એ બહુ પુરુષાર્થવાળી લાગે, બહુ મહેનતવાળી લાગે, બહુ પ્રયત્નવાળી લાગે કે ખૂબ પુરુષાર્થ કરી છે તોય જવાતું નથી. પણ શું કામ નથી જવાતું? કારણ કે જ્યાંથી કહે છે ત્યાંથી તું નથી જોતો. અને એક વખત ત્યાંથી ઉપડે પણ છે, બે ચાર છ આઠ કલાક બેસી પણ જાય, બે પાંચ દસ પંદર દિવસ એવી તેનું ચાલ્યું પણ જાય તો એને થાય તો પણ અનુભવ ન થયો તો વાર્તા તો ખતમ થઈ ગઈ. પ્રભુ તું ઉપડો જ નથી, કે તું ઉપડો તો અનુભવ ના લાગશે. હું અનુભવની મૂર્તિ છું એ ભાવે નથી ઉપડો. એટલે સ્વના લક્ષનો મતલબ થાય કે ઉપાડ જ સ્વથી થાય, પરથી સ્વમાં આવવાની વાત નથી. સ્વ અપરિણામી છે ને હું અપરિણામી છું, બસ ન્યાજ દટાઈ જવાની વાત છે, ન્યાજ ખોળાઈ જવાની વાત છે, ન્યાજ ટંકોત કિરણ અપરિણામીની અંદરમાં અપરિણામી રહી જવાની વાત છે. અહીંથી અહીંયા જવાનું નથી. એ એમ માને છે કે મારામાં રાગાદી ભાવ છે ને મારે સ્વભાવની અંદરમાં જવાનું છે જ નહીં, રાગાદી ભાવ મારામાં છે જ નહીં. જાણવાની ક્રિયા જ્ઞાનની છે, મારી નથી. હું તો જ્ઞાયક માત્ર, અપરિણામી નિષ્ક્રિય છું. સક્રિયતા પર્યાયની છે, નિષ્ક્રિયતા મારો સ્વભાવ છે. હું નિષ્ક્રિય છું તો નિષ્ક્રિય સ્વભાવને નિષ્ક્રિયથી જો પ્રભુ. એ નિષ્ક્રિય સ્વભાવને નિષ્ક્રિયથી જોવે અને એની અંદરમાં એનું પ્રસરવું ન થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. એ સક્રિયતાની અપેક્ષાએ નિષ્ક્રિયને જોવે છે એટલે કામ નથી થતું. એટલે એ સ્વભાવનો મહિમા નથી આવતો. એ સ્વભાવની ઉર્ધ્વતા ને પર્યાયની ઉર્ધ્વતા રહે છે, સ્વભાવની ઉર્ધ્વતા નથી થતી. એક વખત પ્રભુ ધીરો પડીને ધીમો પડીને વસ્તુ શું છે એ જો એક વખત. કારણ કે હવે પછીના બોલવું એમ કે છે પાંચ પદ શરણરૂપ છે. પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. પાંચ પદ શરણરૂપ નથી, પાંચ પદ રૂપ પોતાનો આત્મા જ શરણ રૂપ છે. એ પાંચ પદ પ્રગટ ક્યાંથી થાય છે? સ્વના લક્ષે. તો એ પોતાનો આત્મા શરણ રૂપ છે પ્રભુ. આ પાંચ પદ જે છે એ તો અપદ છે. ત્રિકાળી ધ્રુવ પરમાત્મા એ પદ છે, એ પદ છે, બાકી બધું અપદ છે. ગુણસ્થાનો, માર્ગણાસ્થાનો બધું અપદ છે. પોતાનો ભગવાન આત્મા પોતાનો આત્મા છે ને, એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણ રૂપ છે. એકાંત કરે છે ગુરુદેવ. આ એકાંત સમજાવવું જોઈએ. જે દિવસે આ એકાંત સમજાશે એ દિવસે આત્માનું શરણ 100% હશે. કારણ કે પોતે જ એકમાત્ર શરણભૂત છે એવું એને સમજાય અને એની ઉર્ધ્વતા ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. કારણ કે જે ગુરુદેવને સાંભળે છે એને આત્માની રુચિ તો છે, આત્માનો રસ તો છે, માટે ગુરુદેવ પાસે આવ્યો છે. ગુરુદેવને નિયમિત સાંભળે છે, રોજ સાંભળે છે, 6-8 કલાક સાંભળે છે. પરંતુ જ્યાંથી ગુરુદેવ કહે છે, જ્યાં ઊભા રહીને કહે છે ત્યાં ઊભા રહીને ગુરુદેવને સાંભળતો નથી. એ પોતે જ્યાં ઊભો છે ત્યાંથી ગુરુદેવને સાંભળે છે. તો એની અંદરમાં શું છે કે વ્યવહારની વાતો તો આવશે, આવશે ને આવશે. નો કર્મને નાશ કરવાની વાત આવશે, દ્રવ્ય કર્મના અભાવ કર્મની વાત આવશે, આશ્રમનો ઉત્પાદ ન થયાની વાત આવશે. પણ એમ કહેશે કે આશ્રમનો જન્મ જ નથી થયો એટલે આશ્રમનો ઉત્પાદ ન થયો, આશ્રમને ટાળ્યો એમ કહેવાય. પણ એ નહીં સાંભળે. આશ્રમને ટાળવાની વાત આવશે એ સાંભળશે, પણ એનો ઉત્પાદ જ ન થાય એટલે સંવરનો સીધો જન્મ થાય, અને આશ્રમનો ઉત્પાદ જ ન થાય એટલે આશ્રમને ટાળવો છે એવો ભાવ જ ઉત્પન્ન ન થાય, એટલે સંવર સહજ ઉત્પન્ન થાય, એટલે સંવરને સંવરને ઉત્પન્ન કરવો છે એવો ભાવ પણ ન થાય, અને હું પરમાત્મા છું એવા ભાવની અંદરમાં રહેતા સમરનો જન્મ થઈ જાય અને આશ્રમનો જન્મ જ ન થાય, તેણે સમરનો ઉત્પાદ કર્યો અને આશ્રમને ટાળ્યો એમ કહેવાય છે. 7 વખત ગુરુદેવ કીધું કહેવાય છે. એ કહેવાની વાત છે પ્રભુ, એ ટાળવાની વાત જ નથી. કારણ કે વસ્તુ તારી નથી, એ તું પોતે નથી તારામાં, તું એનામાં નથી, એ તારામાં નથી, તો તું કોને ટાળીશ અને કોને પ્રગટ કરીશ? જે આશ્રમનું ક્ષેત્ર છે, જે આશ્રમનો પ્રદેશ છે, એ સમરનો પ્રદેશ છે. જો આશ્રમનો પ્રદેશ પરક્ષેત્ર હોય તો સંવરનો પ્રદેશ સ્વક્ષેત્ર કેવી રીતે હોઈ શકે? પર્યાયનું ક્ષેત્ર તો જે આશ્રમનું છે એ સંવરનું છે. આશ્રમ પરક્ષેત્ર તો સંવર એ પરક્ષેત્ર. પ્રભુ સ્વભાવને એ દ્રષ્ટિએ જો એક વખત, એટલે એમાં દ્વેષનો પ્રકાર નથી, જ્ઞાનની મધ્યસ્થતા છે. પર્યાય પ્રત્યેનો દ્વેષ નથી ને દ્રવ્ય પ્રત્યેનો રાગ નથી, પણ જ્ઞાનની મધ્યસ્થતા છે. વસ્તુની વ્યવસ્થાને જાણીને જ્ઞાનની અંદરમાં એક નાયક માત્ર, ત્રિકાળ માત્ર, ધ્રુવ માત્ર. જેમ શ્રદ્ધાની અંદરમાં હું જ્ઞાયક માત્ર, એમ જ્ઞાનની અંદરમાં પણ જ્ઞાયક માત્ર. શ્રદ્ધા અને જ્ઞાનની અંદરમાં એકાંત એક નાયક જ્યારે આવે છે ત્યારે જ સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. એ વગર થઈ શકતો નથી. એટલે પ્રયત્ન અનેકાંત માટેનો નથી હોતો. પ્રયત્ન સમ્યક એકાંત એવા નિજ પદના સ્વભાવને સમજવાનો હોય છે. અને એણે આ વસ્તુને જ નથી, એટલે આ વસ્તુને છે ને રાખે છે કે આ બધું ઓછું કરતા 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 આ થઈ જશે. એ વિધાન નથી. અહીંયા રે આ કાંઈ નહીં થાય. તું પર્યાયમાંથી ઉઠીને દ્રવ્યમાં આવીશ અને દ્રવ્યની અનુભૂતિ થઈ જશે એવું નથી. તું દ્રવ્યમાં છો ને દ્રવ્યમાં રે, બેઠો રહે દ્રવ્યની અંદરમાં. રહી ગયો તો વાં તારો ઉપયોગ જ નહીં જાય, તો એમાં ઉત્પન્ન જ નહીં થાય, તો એને ટાળ્યો કહેવાશે. જે ઉત્પન્ન થશે એને પ્રગટ કર્યો કહેવાશે. એ પ્રગટ થાય છે, પ્રગટ કરવામાં નથી આવતો. સંવર પ્રગટ થાય છે, પ્રગટ કરવામાં નથી આવતો. આશ્રમનો ઉત્પાદ થતો નથી, આશ્રમને ટાળવામાં નથી આવતો. આ વ્યવસ્થા છે. પણ ક્યારે, કેવી રીતે? સ્વના લક્ષપૂર્વક, ચૈતન્યના લક્ષપૂર્વક. કારણ કે જ્યાં સુધી ચૈતન્યનું લક્ષ નથી, ચૈતન્યમાં હું પણ નથી, ત્યાં સુધીના બધા પ્રયત્ન માત્ર ને માત્ર બુદ્ધિના, લોજિકના, સંયમના, ધારણાના વ્યર્થ છે, બોજારૂપ છે. એની મૂંઝવણ જ વસશે કે આ અહીંયા આમ કીધું, અહીંયા આમ કીધું, અહીંયા આમ કીધું, અહીંયા આમ કીધું. પ્રભુ સ્વના લક્ષમાં શું કીધું એ વાત કર. એક જગ્યાએ ઊભો રહે, બધી જગ્યાથી ખસી જાય. કારણ કે આ વાત ગુરુદેવશ્રીની, જે વાત જેણે ગુરુદેવશ્રીને વર્ષોથી સાંભળ્યા છે, સ્વાધ્યાયો કર્યા છે, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, બધા પરમાગમોનો સ્વાધ્યાય કર્યો છે, ક્યાં કઈ અપેક્ષાઓ છે, વિવિક્ષાઓ છે એની ખબર છે. એની નજર જો સ્વ ઉપર ના આવતી હોય, અપરિણામી ઉપર ના આવતી હોય, તો ધૂળ પડી જીવનની અંદર. દ્રવ્ય સ્વભાવની વાત, દ્રવ્યની અંદરમાં ઉછાળો લાવીને ના આવે, ઉમંગ લાવીને ના આવે, ઉત્સાહ લાવીને ના આવે, તો ગુરુદેવને સાંભળ્યા જ નથી. એ સ્વલક્ષપૂર્વકની વાત આપણે સાંભળી જ નથી. સ્વલક્ષપૂર્વકની વાત સ્વલક્ષપૂર્વક સાંભળે અને પોતે સિદ્ધ છે, સિદ્ધ થવાનું નથી એ વાત પણ ગુરુદેવ શ્રી કરશે. પોતે સ્વભાવથી સિદ્ધ છે, સ્વભાવથી સંપૂર્ણ છે, સ્વભાવથી અનાદિ અનંત સિદ્ધ છે, અનાદિ અનંત સિદ્ધ એ પણ કહેશે. ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ છે. ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ છે એને શું જોઈએ છે, એને શું ટાળવું છે, એને શું પ્રગટ કરવું છે? એક તરફથી સિદ્ધ સ્વરૂપ કેવો અને બીજી તરફથી સિદ્ધ દશાને પ્રગટ કરવા માટેના પ્રયત્ન કરવા, તો આ બંને ગાડી વિપરીત દિશામાં જાય છે. સ્વભાવથી વિપરીત દશામાં એ ચાલી રહ્યું છે. વિપરીત દશાની અંદરમાં ચાલવું એનું નામ અધ્યવસાન છે, એનું નામ પરનું કર્તૃત્વ છે, એનું નામ પર્યાયનું કર્તૃત્વ છે, એનું નામ સંસાર છે. બધા સ્વભાવથી સિદ્ધ જ છે એવું ગુરુદેવ શ્રી કહે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે. એ જે જ છે એટલે હું છું એવું સમજણ, એવું જ્ઞાન, એવું શ્રદ્ધાન સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં થાય એવી મંગલ ભાવના.
સહજાનંદી શોધ સ્વરૂપી